సిద్ధ స్వరూపం అపరోక్ష సుఖ విలీనం. అప్రోక్ష సుఖని అందరు విలీనం చేయదు. అప్రోక్ష సుఖను సాధో అర్థ చే ఆత్మసుఖ బిజా కోయ్ సుఖ సుఖ నై ఆ సంసారన మాత్ర పోతానా నిజ స్వరూపను ఆత్మసుఖ એનું નામ છે અપરોક્ષ સુખાવિલી. અને જેની પાસે આત્મસુખ આવ્યું ને એને જગતની સૃષ્ટિની કોઈ પણ સંપત્તિ એને જરાય વિષાદ. ગુરુ મહારાજ તો સ્વયં સિદ્ધ સ્વરૂપ અને એ સિદ્ધિ કઈ સિદ્ધિ? અપરોક્ષાનુભૂતિની સિદ્ધિ. બીજી સિદ્ધિ નહી, આત્મ સિદ્ધિ એ મોટામાં મોટી સિદ્ધિ. બાકી અષ્ટ સિદ્ધિઓ ને બધું છે એ લૌકિક, એ વ્યવહાર છે, અધ્યાત્મ નથી. સિદ્ધિઓ રિદ્ધિ સિદ્ધિઓ છે એ લૌકિક વ્યવહાર છે, દુનિયાવી છે, જેને કહેવાય આધ્યાત્મિક ન કહેવાય. જેને અંગ્રેજીમાં શું કે છે, અધ્યાત્મ નહી સ્પિરિચ્યુઅલ. રિદ્ધિ સિદ્ધિ એ સ્પિરિચ્યુઅલ નથી, એ ભૌતિક છે, મટીરિયલ છે. તો મહારાજ તો ગુરુ ભગવાન એનાથી બિલકુલ પર છે. માત્ર આત્મ સુખ એ જ સાચી સિદ્ધિ, બાકી બધી મટીરિયલ લૌકિક ભૌતિક. તો ગુરુ ભગવાનની આ સ્થિતિ આ અવસ્થા એને માટે કહ્યું કે અનાયાસે સાહજિક રીતે એકને એકાંતમાં અદ્વૈતનો અભેદ અનુભવ થવો તેનો અપરોક્ષ અનુભવ છે કે એને અપરોક્ષ અનુભૂતિ કહે છે. અદ્વૈતનો અભેદનો અસંદિગ્ધ અનુભવ, બસ એને જ અપરોક્ષાનુભૂતિ કહેવામાં આવે છે. અને અપરોક્ષાનુભૂતિનો જે અનુભવ છે એનું નામ જ અપરોક્ષાનુભૂતિ સુખ. આવી અનુભૂતિ એ જ હું મારું એના દ્વારા જે પોતાની મુલાકાત લે છે, એટલે વિના પ્રયત્ને સહજ રીતે મારા અને સ્વસ્વરૂપના જ સાક્ષાત્કાર થવો, અને આવો સાક્ષાત્કાર એ જ નિજાનંદ અનુભવ, નિજાનંદી સ્વરૂપ. કે બહુ જ સીધી રીતે જોઈએ કે અલૌકિક અનુભૂતિને જ આત્મજ્ઞાન કહે છે. હું અને મારું એના દ્વારા મેળવેલું જ્ઞાન જે છે એ સ્વરૂપ, સદરૂપ, ચિદરૂપ અને આનંદરૂપ છે. એવા અનુભવથી સર્વ અનર્થોની નાબૂદી થઈ જાય છે, એટલે પરમાનંદની પ્રાપ્તિ થાય સદરૂપ ચિદરૂપ દ્વારા. અને એનાથી જન્મ મૃત્યુનું જે ચક્ર છે એ સદાને માટે સમાપ્ત થઈ જાય છે. જે અપરોક્ષાનુભૂતિ જે છે, અપરોક્ષા સુખ વિલીનમ, એટલે આપણો પોતાનો જે અધ્યાસ છે, આસક્તિ છે કે આ શરીર તે હું છું, એને અધ્યાસ, દેહાધ્યાસ કહેવામાં આવે, એ હુંપણાનો નાશ થાય, શરીરની અંદરની આસક્તિ દૂર થાય દેહાધ્યાસ, અને એની ભ્રાંતિ જે છે એ ભ્રાંતિરૂપ શાંતિ સંપૂર્ણ રૂપે નિર્મૂળ થઈ જાય, ભ્રાંતિરૂપ શાંતિ, વાસ્તવિક શાંતિ. અને એ સનાતન શાંતિ જેને હસ્તગત થાય, અનુભવાય છે, એને જ શાશ્વત કહે છે, ચિરંજીવી કહે છે. અને આવી ચિરંજીવી શાંતિ ની દિશામાં પગલા પાડવા, આગળ વધવું, એ રહસ્યમય અપરોક્ષ અનુભૂતિ વિશે આપણે ચિંતન કરીએ છીએ. અહીંયા આગળ જે મહારાજનું સ્વરૂપ છે, મહારાજની સ્થિતિ છે, સિદ્ધ સ્વરૂપમ અપરોક્ષ સુખભિલીનમ, એની અંદર લીન થઈ જાય, વિલીન થઈ જાય. ચિંતન મનનનો તરાપો લઈ અપરોક્ષાનુભૂતિની જેવી જ્ઞાન નૌકા સમીપ પહોંચવાની એક સૌથી પહેલા આપણે તૈયારી કરવી પડે. અપરોક્ષાનુભૂતિમાં અપરોક્ષ અને અનુભૂતિ એમ બે વાત છે. આ બે શબ્દોનો સુભગ સમન્વય જે છે એને એને સમજી શકાય. કેવી રીતે સમજો? એ સામાન્ય માનવીની સંગૃહિત સ્મૃતિમાંથી સરી પડેલો આ અપરોક્ષાનુભૂતિ શબ્દ સાંભળતાની સાથે જ એક તો અજાણ્યો લાગે કે આ શું છે, અજ્ઞાત લાગે છે. હવે એવો ભાવ ઉત્પન્ન થાય છે, વાત ખોટી નથી, વાત સત્ય છે કે આ અપરોક્ષાનુભૂતિ શું. તો જીવનમાં અને જગતમાં મને જેનો પરિચય છે તે, અથવા તો મારી પ્રત્યક્ષ જે છે અને પરોક્ષ છે, જે કઈ પ્રત્યક્ષ છે એ પ્રતિ એટલે દરેક અને અક્ષ એટલે ઇન્દ્રિયો, ઇન્દ્રિયોનો અનુભવ છે અને પારખી જોયો છે, એને અપરોક્ષ જેવું કઈ નજર આવતું જ નથી. જે કઈ છે એ બધું દ્રશ્ય છે, અપરોક્ષ નથી. જેમ કે ભૂગોળ આપણે વાંચી સમજ્યા જોયું, પણ ન જડ્યું મને કઈ મારાથી ભિન્ન, અપરોક્ષ. એટલે જે કઈ છે એ પરોક્ષ જ છે અને એની છેક હદ સુધી મેં જઈને જોયું, છતાં કઈ અપરોક્ષ હાથમાં જ ના આવ્યું. જે દેખાય છે બધું પ્રત્યક્ષ દેખાય છે. તો આપણે પરોક્ષ અને અપરોક્ષ ને એને જોવાનું છે. જેને જેને હું જાણું છું, મેં જોયું છે, એનો હું જ્ઞાતા છું. જેને હું જોઉં છું તેનો હું જોનારો છું. એટલે હું જ્ઞાતા બન્યો, હું જોનારો બન્યો અને એનો દ્રષ્ટા થયો. સરવાળો ઉભો થયો કે હું અજાણ છું, અપરિચિત છું. ઓર અપરોક્ષ થી મૂંઝાયો અને અપરોક્ષ છે શું? નિશ્ચય તે પ્રત્યક્ષ અને પરોક્ષની સીમાની પેલે પાર જે કઈ છે, જ્યાં દ્રષ્ટિ કે મન ન પહોંચે એ જ. તો પ્રત્યક્ષ અને પરોક્ષ બે કિનારા છે. પછી અપરોક્ષ ચૈતન્ય પ્રવાહને સ્પર્શ કરવા પ્રયત્ન કરીએ. આપણે પહેલા જે વસ્તુ પ્રત્યક્ષને જોઈએ છે, કે જે વસ્તુ વિષય કે વ્યક્તિને હું મારી સમક્ષ જ્ઞાનેન્દ્રિયોની મારી આંખ વડે, મારા મન વડે એને જોઈ શકું છું, જાણી શકું છું, ઓળખું છું, આ થયું ઇન્દ્રિયજન્ય જ્ઞાન છે. અને પ્રત્યક્ષ જ્ઞાન છે, જેવી રીતે કે સામે પર્વત છે, મકાન છે, વૃક્ષ છે, અને મોટે ભાગે એ નામ અને આકાર તો આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ. એટલે એ જ્ઞાનનો વિષય બની ગયો, પ્રત્યક્ષ જોયું અને જાણ્યું. જ્યાં કઈ પ્રત્યક્ષ હોય ત્યાં મોટે ભાગે દ્રશ્ય, જોનારો અને દ્રષ્ટિ આ ત્રણે એકી સાથે હોય છે. આ છે પ્રત્યક્ષ. હવે પરોક્ષ કોને કેવું આપણે સમજીએ છીએ, અપરોક્ષા સુખાભિલીનમ, એને સમજવાનું છે. તો પરોક્ષ જે વિષય ઇન્દ્રિયોથી સૂક્ષ્મ છે, કે જ્યાં જ્ઞાનેન્દ્રિયો પણ પહોંચી શકતી નથી, એટલે ઇન્દ્રિય ગમ્ય તો નથી જ, તેને પણ જાણું છું. હવે એ શું હશે? ઇન્દ્રિયો જેને ન સમજે એવી શું હશે? કે તન્માત્રા, રાગ દ્વેષ સ્નેહ એને આકાર નથી, તેથી દ્રષ્ટિનો વિષય નથી. છતાં હું એનાથી અજ્ઞાત પણ નથી. આમ હું એમને પરોક્ષ રીતે જાણું છું. જેવી રીતે કે મન છે કોઈ આકાર, વીજળી છે એનો કોઈ દ્રશ્ય, તો ગુરુત્વાકર્ષણ કોઈ સ્થૂલ સ્વરૂપ છે. તો મન, વીજળી અને ગુરુત્વાકર્ષણ ને હું જાણું છું. તો પૂછે ક્યાં છે બતાવો જોઈએ. બતાવી કોઈ નહીં શકે, કારણ એ ઇન્દ્રિય ગમ્ય નથી, આંખ કે મગજ કે નાક મોડું કે શું ને. છતાં અનુમાનથી, મનથી, બુદ્ધિથી એ સમજી શકાય છે. આવું જ્ઞાન એને પરોક્ષ કહે છે. જ્યાં જ્ઞાન જાણવાવાળો જ્ઞાતા અને જ્ઞેય વસ્તુ એની ત્રિપુટી ત્યાં ઉભી થાય છે. આમ પ્રત્યક્ષ અને પરોક્ષ જ્ઞાનની મદદથી આપણી આસપાસ ચોમેર પથરાયેલા જે કઈ નામ આકાર જે છે એ દ્રશ્ય અને ભૌતિક જગતનો આપણે પરિચય મેળવી શકીએ છીએ, અને જે કઈ અસ્તિત્વમાં છે તેને આપણે જાણી શકીએ છીએ. પણ પ્રશ્ન એ થાય કે આ રીતે જાણનાર કોણ, સર્વની હયાતીનો સાક્ષી કોણ, અને તેને કઈ રીતે જાણી શકાય? જગતને જો ઇન્દ્રિયો જાણે તો ઇન્દ્રિયોનો જ્ઞાતા કોણ? જો જ્ઞાતા મન તો મનને જાણે છે એ કોણ? જો જવાબ બુદ્ધિ જ હોય તો બુદ્ધિ તો ક્યારેક ખોટી પડે, જેને આપણે કહે જેને બેર મારી ગઈ, તો બુદ્ધિ તેજસ્વી છે પણ બુદ્ધિ બગડી છે, હું બુદ્ધિમાન છું, હું મન બુદ્ધિ વાળો છું વગેરે, આ કહેવા વાળું કોણ, આ અનુભવવા વાળું કોણ? તો બુદ્ધિનો જે જ્ઞાતા હોય એ બુદ્ધિને જાણે. આત્મા કે બ્રહ્મ અથવા ચૈતન્ય, જો આત્મા સૌને જાણે તો તેનો જ્ઞાતા કોણ? આત્મા પ્રત્યક્ષ છે કે પરોક્ષ? એક નવો પ્રશ્ન ઉભો થયો. જાણવા વાળો જોઈએ તો આત્મા એ બ્રહ્મ ઇન્દ્રિય ગમ્ય નથી. આત્મા અને બ્રહ્મ ઇન્દ્રિયોને જાણી શકવાનું જ નથી, એટલે કદાચ પ્રત્યક્ષ થઈ શકે છે, થઈ શકે નહીં. મંડુક ઉપનિષદ ની અંદર પણ જણાવ્યું છે, આપણે પહેલા પણ જોઈ ગયા છે, ન ચક્ષુષા ગૃહ્યતે ના પીવાચા નાન્ય દેવૈહી તપસા કર્મણા વા. આત્મા આંખ વડે, વાણી વડે, ઇન્દ્રિય વડે, તપ કે કર્મથી પ્રાપ્ત થઈ શકતો નથી. તેવી જ રીતે આ આત્મા અનુમાન ગમ્ય પણ નથી. યથાર્થ આત્મા કદી પરોક્ષ થઈ શકે જ નહીં. કઈ રીતે? કે અંતરાત્મા મારાથી દૂર છે, હું એનાથી ભિન્ન છું, પરોક્ષ એ હોય શકે ખરું? ત્યાં આગળ અનુમાન તર્ક કે મન દ્વારા એ સિદ્ધ થઈ શકે તેમ નથી, સાધ્ય પણ નથી, એ સ્વયં સિદ્ધ જ છે. તૈત્રેય ઉપનિષદમાં કહ્યું છે ઋષિઓએ, આત્મા મનનો વિષય નથી, યતો વાચો નિવર્તંતે અપ્રાપ્ય મનસા સહ. એટલે જ્યાં વાણી ઇન્દ્રિયો મન એને પ્રાપ્ત કર્યા વિના પાછા ફરે છે એ આત્મતત્વ છે. આમ ઉપનિષદોના સંદર્ભમાં, શાસ્ત્રના અનુસંધાનમાં અને જ્ઞાનીના અનુભવમાં એક વાત બહુ સ્પષ્ટ છે કે આત્મા નથી પ્રત્યક્ષ કે નથી પરોક્ષ, છતાં તે નથી એમ પણ નથી, એ તો સર્વકાળે સર્વ સ્થળે છે જ, હાજરા હાજુર છે. તેથી આત્મા નથી ઇન્દ્રિય ગમ્ય, આત્મા ઇન્દ્રિય ગમ્ય નથી કે નથી અનુમાન ગમ્ય, નથી દૂર નથી પાસે, કારણ એ તો સાક્ષાત અપરોક્ષ છે. આમ જે અપરોક્ષ છે તે બ્રહ્મ કે આત્મા છે, અને જે બ્રહ્મ છે કે જે આત્મા છે એ જ માત્ર અપરોક્ષ છે. અપરોક્ષાનુભૂતિ આપણે ક્યાં સુધી પહોંચે છે? આપણું સ્વરૂપ કદી આપણાથી ભિન્ન થાય ખરું? આપણો આત્મા આપણાથી દૂર થઈ શકે ખરો? કે જે પરોક્ષ થઈ જ ન શકે, તેમજ એને પ્રત્યક્ષ પણ ન કહી શકાય, કારણ દ્રશ્ય પદાર્થોની જેમ એ દ્રશ્ય બનતો નથી, દેખાતો નથી આત્મા. કે આપણે દૂર ઉભા રહીને એને જોઈ શકીએ કે અનુભવી શકીએ એવું નથી. એક વાત સ્પષ્ટ સમજી શકાય કે કદી પણ ભ્રમણા કે ભ્રાંતિ માં પણ આત્માના દર્શન થાય નહીં. રામ કૃષ્ણ શિવ એના દર્શન થઈ શકે, પણ બ્રહ્મ અને આત્માના દર્શન નહીં થાય. દર્શન હંમેશા બીજાના થશે, દર્શન કરનારો જુદો હશે. દર્શન જે સ્વથી દૂર છે એના થાય, દર્શન મુજથી જે ભિન્ન છે એના થાય. દૂરની વસ્તુમાં દૂરથી થાય એનું નામ દર્શન. આત્મા તો અંતર્યામી છે, ક્યાં છે તેમાં કોઈ પાસે કે દૂર ક્યાં છે? આત્મામાં આત્મા પાસે નથી, દૂર નથી, બીજો નથી. તો સર્વવ્યાપ્તના સમજરૂપે જ્ઞાન ચક્ષુથી દર્શન સર્વ સ્થળે થઈ શકે છે, જ્ઞાનથી. આમ અપરોક્ષ સુખને મારું સતચિત સ્વરૂપ જ્યાં મુજથી છે ભિન્ન, દર્શનથી દર્શનની અપેક્ષા ધરું, એક થવા માટે તિતિક્ષા કરું, સાચા ખોટાની ક્યાં પરીક્ષા કરું કે એકાંતમાં પ્રતીક્ષા કરું, મારે મારા દર્શન માટે સ્વરૂપના આત્માના સાક્ષાત્કાર માટે આ વાત નથી. પણ દૂરદર્શક કે સૂક્ષ્મદર્શક કે અંતરની પણ જરૂર નથી, નથી કોઈ સાધનની આવશ્યકતા, કારણ બ્રહ્મદર્શન સાધન નિરપેક્ષ છે. આવું દર્શન બીજું નહીં, મારા સ્વરૂપનું દર્શન, એટલે જ સ્વરૂપનું જ્ઞાન, કે જેના માટે માત્ર જ્ઞાન ચક્ષુની જરૂર છે. જેમ ગીતામાં ભગવાને કહ્યું, વિમૂઢા નાનુ પશ્યંતી પશ્યંતી જ્ઞાન ચક્ષુતા. માત્ર જ્ઞાન ચક્ષુ વડે, આંખ વડે જ એને જાણી શકાય છે, અજ્ઞાનથી ક્યારે જાણી શકાતો નથી. જ્ઞાન દ્વારા જ જે અપરોક્ષ આત્મા છે તેને જાણી શકાય છે, કારણ આત્મા જ્ઞાન ગમ્ય છે, ઉપનિષદ છે એ શ્રુતિ ગમ્ય છે. જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાનગમ્યમ હૃદિ સર્વસ્ય તિષ્ઠતમ. આમ સ્વરૂપ કે આત્મા અપરોક્ષ છે, માટે તેને જાણવા કે જોવાનો ઉપદેશની જરૂર છે. ગુરુ અને શાસ્ત્રની પરંપરાથી ચાલી આવતી આપણી શિક્ષણ પ્રણાલિકા વિના સર્વનો સાક્ષી અપરોક્ષ આત્માની અદ્વિતીયતા જાણી શકાય નહીં. અપરોક્ષાભૂતિના સંદર્ભમાં અપરોક્ષ એટલે જ આત્મા. તેની સમજ અનુભૂતિ વિશે ચિંતન કરીએ તો થઈ શકે. હવે અનુભૂતિ શું? અનુભવ. વિચારશીલ વ્યક્તિ પોતાના અનુભવ સાગરમાંથી પ્રેરણા મેળવી શકે છે, જીવનની દિશા નક્કી કરે છે. જીવનમાં મોટા ભાગના તારણો કડવા મીઠા અનુભવોમાંથી જ પેદા થાય છે, બધા જ તારણો. તો અનુભવથી બધું મળશે ન મળશે વાચનથી, તડપવાનું છે સમજણથી, સમજવાનું છે જીવનથી. અનુભવથી બધું મળશે ન મળશે તુજને વાચનથી, વાંચવાથી નહીં મળે. તડપવાનું છે સમજણથી અને સમજવાનું છે જીવનથી. જેને બીજું કહીએ ને જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. તો જે અનુભૂતિ જે છે, એ અનુભૂતિને જેને જેવો અનુભવ એવી એના જીવનની ભાવિ દિશા. સુખનો અનુભવ, સુખની પુનરાવૃત્તિ પણ થંભી માણસના જીવનની અંદર ચાલ્યા જ કરતી હોય છે. જ્યાં દુઃખદ અનુભવ, દુઃખદ દુઃખ ઉત્પન્ન કરનારી દિશામાં આપણે ચાલવા માંડીએ તો ત્યાં દુઃખ જ મળશે. અગર એનાથી વિપરીત દિશામાં જો આપણે જવાનું ચાલુ કરીશું તો એ પ્રમાણેની સ્થિતિ થશે. આમ માનવ મન સતત પ્રેરણાભાથું અનુભવીને પ્રેરણામાંથી જ અનુભવ મેળવે છે. છતાં સામાન્ય રીતે સુખ પ્રાપ્તિ કે દુઃખની મુક્તિ એ જ મનની સહજ પ્રવાસની દિશા હોય છે. સુખ કે દુઃખ મારી બહાર છે, દુઃખ કે સુખ બીજાથી જન્મે છે. આવી ભ્રાંતિમય અનુભવથી વ્યક્તિ પીડાતો હોય છે, માટે દુઃખ દૂર કરવા જગતમાં પ્રયત્ન કરે છે. સુખ બીજેથી બહારથી આવે છે, માટે સંસારમાં તેની શોધ ચાલુ રાખે છે. માનવનું મન કાં તો કંઈક પ્રાપ્ત કરવા અથવા પ્રાપ્ત કરેલ વસ્તુને ગમતી નથી એટલેનો ત્યાગ કરવા માટે પ્રયત્ન કરે છે. મન કાં તો વિષય વસ્તુને પોતાની સમીપ ખેંચે છે અથવા પરિસ્થિતિથી દૂર ભાગવા પ્રયત્ન કરે છે. માનવ મનની આ ભાગદોડ એના પ્રત્યક્ષ કે પરોક્ષ અનુભવ એટલે અનુભવને આધારે થાય છે. એને પ્રત્યક્ષ અનુભૂતિ અને પરોક્ષ અનુભવ આજે છે કે જે કઈ અનુભવાયું એની પાછળ દોડાદોડ કરતો હોય છે વ્યક્તિ. અપરોક્ષ અનુભવ જેવું કઈ છે એનો ખ્યાલ ચૂકી જાય છે. પ્રત્યક્ષ જે કઈ દેખાય છે, જે ઇન્દ્રિયો દ્વારા હાથમાં આવે છે, તે સંપૂર્ણ સંસારનો એ અનુભવ અને અનુભૂતિ છે. અને એ જે અત્યારે દ્રશ્ય નથી પણ શ્રાવ્ય છે. સ્વર્ગની વાતો શ્રવણ કરવી, સ્વર્ગની કલ્પનાઓ કરવી, હૃદયમાં કોતરવી એ કાલ્પનિક અનુભવ થાય તે પરોક્ષ અનુભૂતિ છે. સ્વર્ગનો અનુભવ જે વાચન શ્રવણથી મેળવ્યો તે પરોક્ષ છે. આપણે પ્રત્યક્ષ સંસારની પાછળ આંધળી દોટ મૂકી, દોટ આપણી સાચી હતી, દિશા ખોટી હતી. સત્યની અનુભૂતિ તો બાજુએ રહી, પણ સમાજની સહાનુભૂતિ મેળવી આપણે થોભી ગયા અને ફરી પાછા પરોક્ષ સ્વર્ગની અનુભૂતિ પામવા માટે પુણ્ય કર્મ તરફ પાછળ દોડ્યા. પાપ પુણ્ય તરફ જવાનો રસ્તો ન સૂજ્યો અને આપણે પાછા ફર્યા. આમ ધરતી અને સ્વર્ગ વચ્ચેની જે દોડાદોડ એ પ્રત્યક્ષ અને પરોક્ષ અનુભૂતિ કહી શકાય. છતાં અનુભૂતિ તે સમજણ માટે ત્રણ વિભાગ પાડવા પડે, બહુ લાંબુ છે. પ્રત્યક્ષ, પરોક્ષ અને અપરોક્ષ. એટલું ટૂંકમાં સમજીએ કે અપરોક્ષ અનુભૂતિ એટલે આત્માના સુખનો અનુભવ, આત્માનુભૂતિ, આત્મસુખ, એને અપરોક્ષ અનુભૂતિ કહે છે. અને જય મહારાજના સ્વરૂપની અંદર પણ એ અપરોક્ષ અનુભૂતિ એવી વણાયેલી છે અને એની અંદર પોતે સંપૂર્ણ રીતે વિલીન થઈ ગયેલા છે. એટલે કહ્યું સિદ્ધ સ્વરૂપમ અપરોક્ષ સુખા વિલીનમ, આત્મસુખની અંદર હંમેશને માટે વિલીન છે. એવા શ્રી સંતરામ ગુરુમીશમ અહમ નમામી. જય મહારાજ.